ભગવાન શિવ ભવાનીને કહી રહ્યા છે, અતિ હરી કૃપા જાહી પર હોઈ પાવ દેહી એહી માર્ગ સોઈ. આ સત્સંગનો માર્ગ છે એ બધાને નથી જડતો. આ સત્સંગનો માર્ગ શોધવાની બધાને ઈચ્છા નથી થતી હોતી. પાવ દેહી એહી માર્ગ કોઈ કોક જ, પણ જેના ઉપર વિશેષ કૃપા અતિ હરિ કૃપા જાહી પર હોય. માત્ર કૃપા નહીં, અતિ કૃપા. અતિ કૃપાના અધિકારી ક્યારે થવાય? અતિ હરિ કૃપા જાહી પર હોય પાવ દેહી એહી માર્ગ સોઈ. આ રસ્તે એ જ ચઢી શકે કે જેના ઉપર ભગવાનની વિશિષ્ટ પ્રકારની કૃપા હોય. એમને નથી જઈ શકતો. ભગવાને કબહુ કી કરી કરુણા નર તનુ દેહી, ઈશ કૃપાલ બિન હેતુ સનેહી. ભગવાન એટલા બધા કૃપાળુ છે, એટલા બધા વાત્સલ્યયુક્ત છે કે વગર વ્યાજે, વગર કોઈ પણ જાતના અપેક્ષા સિવાય આ જીવને મનુષ્ય શરીર આપી દીધો. લે જા. જેમ બાપ પોતાની સંપત્તિ હોય દીકરાને કે લે વાપરજે, એમ માનવ શરીર એ પરમાત્માની સંપત્તિ છે. જીવ ઉપર કૃપા કરે ત્યારે એને સહજ ભાવ એટલે બાપર આધારી. અતિ હરિ કૃપા જાહી પર, જેના ઉપર ભગવાનની આવી વિશેષ પ્રકારની કરુણાદ્રષ્ટિ કૃપાદ્રષ્ટિ થાય, એ જ વ્યક્તિ. મનુષ્ય શરીર તો બધાને મળ્યા છે, પણ આ ભારત દેશ મળવો, દુનિયામાં તો મોકલ્યા ભગવાને જન્મ માણસ તરીકે આપીને, પણ ભારતમાં જન્મવું આ ઋષિઓના દેશમાં કૃપા. અને આ પવિત્ર દેશની ધરતી ઉપર જન્મ્યા પછી પણ ભગવાનની કૃપા, ભગવાનની ભક્તિ, સત્સંગ, એ તો ભગવાન જેને વિશેષ વાત્સલ્ય આપે અને પોતાનો કરીને સ્થાપે ત્યારે જ એ પ્રાપ્ત થઈ શકે. કરીને પોતાનો સ્થાપો રે, અજ્ઞાન બંધ હોય તે કાપો. સદગુરુ મહારાજ, બસ મારી જે કંઈ અણસમજ હોય તે દૂર કરો. જે કંઈ અજ્ઞાન અવસ્થા હોય, અહંકાર હોય, ક્ષોભ હોય, એ બધા જ ને આપ દૂર કરી નાખો અને આપનો હું કૃપાપાત્ર બનું. રઘુપતિ કૃપા પાત્ર ભાજન તુમ સોઈ, રામ કૃપા ભાજન, કૃપાનું પાત્ર થવું, એના માટેની લાયકાત કેળવવી પડે. કૃપાપાત્ર ક્યારે થવાય? બધી જ રીતે જેના ચરણે લાગ્યા હઈએ, જેના પગે પડ્યા હઈએ, જેના પગલે ચડ્યા હઈએ, એના જીવનમાં જે કંઈ સાત્વિકતા હોય, જે સારું હોય, તેનો સ્વીકાર કરતા કરતા એની પાછળ પાછળ ચાલીએ ત્યારે કહેવાય કે અમે પગે લાગ્યા, પગલે લાગ્યા. અને એના પગે લાગીએ એટલે અતિ કૃપા તો થવાની જ છે. તો એ ભગવદ કૃપા અતિ જેની ઉપર થાય તેને જ માણસ શરીર ભારત દેશ મળ્યા છતાંય ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય. પાવ દેહી એ માર્ગ, ભગવાનનો અતિ કૃપાપાત્ર થાય ત્યારે જ સત્સંગના માર્ગે ચઢી શકાય છે. અબજો માણસો આ દુનિયાની અંદર છે, બધાએ ચઢી શક્યા છે, બસ માણસ માત્રને જ આ માર્ગે ચાલવાની છૂટ આ મળી ગઈ હોત તો, પણ છૂટ મળી છે, છતાંય કેટલા? આટલી શહેરની વસ્તી પણ સવારના પરમાં ઉઠીને આ બ્રાહ્મ મુહૂર્તમાં આ અમૃત વેલાની અંદર એનો સારો ઉપયોગ કરી લેનાર સાત્વિકતા કેટલા, એ તો જે કૃપાપાત્ર હોય તે જ પાવ દેહ એ માર્ગ સોઈ. વહેલા ઉઠીને આવે આ બધા નાના નાના, હજુ તો સમજણ એ ના હોય, છતાંય ઊંઘ બાળક નાના બાળકને ઊંઘ કેટલી હોય, મોટાને તો હોય જ, પણ છતાંય ઊંઘ છોડીને ઉત્સાહપૂર્વક સહેજે કકડાટ નહીં કરવાનું, છતાંય આવે પાવ દેહી એ માર્ગ સોઈ. આ માર્ગે એ જ ચડી શકે જેના ઉપર ભગવાનની વિશિષ્ટ કૃપા હોય. અને નાની ઉંમરથી જે આ માર્ગે ચડી જાય ને, વિવેકાનંદજી કહેલું કે મોટા થઈશું ને પછી ભગવાનને ભજીશું, એ વાત રહેવા દેજો. જ્યાં અંદર સંસ્કાર જ નહીં પડ્યો, અભ્યાસ જ નહીં થયો હોય તો મોટી ઉંમરે તમે શું કરી શકવાના? પણ નાની ઉંમરથી જો સંસ્કાર પડ્યો હશે, વિવેકાનંદજી નાની ઉંમરથી ધ્યાનમાં બેસી જતા, જો એવી રીતે સારો સંસ્કાર બાલ્યાવસ્થાની અંદર મળ્યો હશે તો જ એ માર્ગ પાવ દે એ માર્ગ સોઈ. એ જ શરૂઆત વહેલી કરી હોય તો વધારે આગળ વધી શકે, અને શરૂઆત મોડી કરી હોય તો પાછળ રહી જાય. પાછલી જિંદગીની અંદર શરૂઆત કરવા જઈએ ક્યાં રહીએ, પાછળ જ ઉભા રહેવું પડે. તો ભગવાનની વિશિષ્ટ કૃપા હોય એ જીવ ઉપર તો જ નાની ઉંમરથી નાની અવસ્થામાંથી આ માર્ગે ચડી શકે. હું કૃતકૃત્ય થયો, ભગવાનની મને કૃપા પ્રાપ્ત થઈ, અને એની કૃપાથી હે વિશ્વનાથ, વિશ્વનાથ આપની કૃપાથી. ભગવાન વિશ્વનાથની અંદર પણ આટલી બધી શ્રદ્ધા પ્રગટી કોને? ભવાનીને. તમારી કૃપાથી હે વિશ્વેશ, હે વિશ્વનાથ હું કૃતકૃત્ય થઈ. તુલસીદાસજીએ પણ જ્યારે કાશીના પંડિતોની આગળ માનસની પરીક્ષા થઈ અને ભગવાન શિવે માનસને સૌથી ઉપર કર્યું, સર્વોપરિતા આપી, ત્યારે આ દોહા દ્વારા ભગવાન વિશ્વનાથની તુલસીદાસજીએ પણ ખૂબ ખૂબ કૃપા માની લીધી, એમનો ઋણ સ્વીકાર કર્યું. મેં કૃતકૃત્ય ભયું અબ તવ પ્રસાદ, હે વિશ્વેશ ભલે આ માનસની રચના મેં કરી પ્રાકૃત ભાષાની અંદર, સંસ્કૃતમાં નહીં. તુલસીદાસજી ઉપર અકળાયા કાશીના પંડિતો કેમ, કે આટલા મોટા સંસ્કૃતના વિદ્વાન હોવા છતાં આ પ્રાકૃત ભાષામાં સામાન્ય ભાષાની અંદર કેમ રચના કરી, એટલે ગુસ્સે થયા પંડિતો. તે છતાંય કહ્યું કે વાની પરીક્ષા થાય, વિશ્વનાથ એનો નિર્ણય આપે. બધા ગ્રંથોની છેક નીચે મુકાયું માનસ, ઉપનિષદ વેદ, અને જ્યારે રાત્રે બંધ કર્યું મંદિર, ગર્ભગૃહ બંધ કર્યું મૂકીને, સવારે બધાની વચ્ચે ખોલવામાં આવ્યું, ત્યારે માનસ સૌથી ઉપર સર્વોપરિતા આપી, અને સર્વોપરિતાનો આભાર તુલસીદાસજીએ અંતમાં માન્યો સમાપનની અંદર માનસની પૂર્ણાહુતિ કરતા. મેં કૃતકૃત્ય ભયું, હે વિશ્વનાથ તમારી કૃપાના પ્રસાદથી, તમારા કૃપાના પ્રસાદથી માનસને આટલો આદર મળ્યો એટલે હું કૃતાર્થ થયો. બસ મારું આ ભગવાન ભગવદ્ ભક્તિનું રચનાનું કાર્ય સાર્થક બન્યું. ભવાનીએ પણ ભગવાન ભોળાનાથને કહ્યું, અને તુલસીદાસજીએ પણ આભાર વ્યક્ત કરી દીધો કે હું આપનો આભાર માં. તો આવી ઉચ્ચ પ્રકારની ભાવના તુલસીજીનામાં જન્મી, અને તુલસીજીએ વિશ્વનાથનો ઋણ સ્વીકાર કરી લીધું. ઋણ સ્વીકાર કરી લીધું એટલે ચૂકવવાનું નહીં, દેવાદાર જ રહેવાનું. આપનું દેવું મારે માથે છે, ભલે આપને ચોપડે રહેતું, મારે ચૂકવવું નથી. ચૂકવીએ તો ચોપડામાંથી નામ નીકળી જાય. થોડું કંઈ ખાતું ચાલુ રાખવું, કે ભગવાનના અમે દેવાદાર છીએ અને હંમેશા ભગવાનના દેવાદાર એમ યાદ તો કરે, એમનું ચોપડે એના ચોપડે તો નામ રહે, મેં કૃતકૃત્ય ભજવું તવ પ્રસાદ. ભગવાન આપે મને આટલો યશ આપ્યો, હું આપનો હું ઋણી છું અને ઋણ દેવાદાર હંમેશને માટે બન્યું રહે. તુલસીજીએ જો આવું માગ્યું હોય તવ પ્રસાદ, કે આપની કૃપાથી આપના હું ઋણ 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 અદા કરું છું, સ્વીકાર કરી લઉં છું, પણ સદાય આપની સ્મરણમાં આપની સ્મૃતિમાં હું રહું. મારા મનમાં ભગવાનની ભક્તિ તો હતી જ, પણ ભગવાન વિશ્વનાથે મોહર મારી મારી ભક્તિને દ્રઢ કરી. ઉમા પાર્વતીજી પણ કહે છે, આજે સમાપનની જે ચોપાઈને દોહા છે ને, તેમાં ભગવાન શિવ અને ઉમા પાર્વતી વચ્ચેનો ની વાત છે, અને ત્યાર પછીથી હનુમાનજી અને ભગવાન તુલસીદાસજી વચ્ચેની વાત છે. જેમ ઉમા કહીને બોલાવે છે ભગવાન શિવ, હવેથી આ જે છેલ્લી ચોપાઈ છે એમાં તુલસીદાસજી હનુમાનજીનો આભાર માને છે, આપનું ઋણ અદા કરું છું. કારણ હનુમાનજીની સમીપમાં લઈ જનાર કોણ? ભગવાન રામચંદ્ર ભગવાનની આગળ લઈ જનાર હનુમાનજી. પહેલા તો તુલસીદાસજીને હનુમાનજી પાસે લઈ જનાર પ્રેત, અને હનુમાનજીથી હનુમાનજી ભગવાનની પાસે લઈ ગયા તુલસીદાસજીને. એટલે એ ઋણ સ્વીકારે છે કે હું આપનું ઋણ સ્વીકારી લઉં છું. ઉપજી રામ ચરણ દ્રઢ રતિ બીતે સકલ કલેશ. મગજમાંથી મનમાંથી બધા જ ક્લેશ દૂર થવા સહેલા છે. માણસ તરીકે જન્મ આપ્યો હોય, આ સૃષ્ટિનું બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પ્રાણી હોય તો મનુષ્ય છે, છતાંય પોતાના મનના ક્લેશ આજ સુધી કાઢી શક્યો નથી. એને કડા પાકો ક્લેશ. માણસ પોતાના મનમાંથી ક્લેશને કાઢી શકતો નથી, પોતાનું. પણ ભગવાનની પ્રાર્થના કરતા ઋણ સ્વીકારતા તુલસીજી કે ભવાનીજી કે બીતે સકલ ક્લેશ, મારે મારા મનમાં એક પણ ક્લેશ હવે રહ્યો નથી. સાચી વસ્તુ ત્યાં છે કે જ્યારે ઈશ્વર સુધી પહોંચવું છે, ભગવાન સુધી પહોંચવું છે, ત્યારે કોઈ પણ જાતનો ક્લેશ, કોઈ પણ જાતની પ્રવૃત્તિ કે વિકૃતિ મનમાં હોવી ન જોઈએ. એમ થાય કે માળા કરવા બેસીએ, કે ધ્યાનમાં બેસીએ છીએ, કે સત્સંગમાં બેસીએ છીએ, તો મન તો બીજે જતું રહેશે. પણ એનો સરળ ઉપાય એકાગ્ર થાય, અને એકાગ્ર થયા વગર કશું જ પ્રાપ્ત ન થાય. જ્યારે પણ સેવા પૂજામાં એમાં બેસીએ તો જેમ કામ કરતી વખતે આંખ નાક કાન હાથ પગ અને સાથે મન બધું એક જ હોય, તો એ કામ એકાગ્રતાથી રસપૂર્વક કરવામાં આવે તો સફળ થાય અને સરસ થાય. રસોઈ કરતી વખત બીજી બાજુ મન ગયું હોય તો ક્યાં તો મીઠું, કે ક્યાં તો રહી જાય, કે ક્યાં તો ડબલ પડી જાય, દુણાઈ જાય આગા પાછાથી. એમ ઉપાસનાની અંદર પણ કોઈ પણ બાબતથી સહેજ પણ આગા પાછા થયા તેની અંદર ભૂલ આવવાની, જે નકામું થવાનું. જ્યારે પણ ઉપાસના કરીએ ત્યારે કોઈ પણ આપણે ધાર્મિક આધ્યાત્મિક કાર્યમાં બેસીએ ત્યારે આંખને પણ એ જ કામ સોંપવાનું, એટલે સતત એનું દર્શન થાય. કાનને પણ એનું જ કામ, પણ કયું બીજું નહીં, એને જ સાંભળવાનું અવાજથી. જીભને પણ બોલવાનું કામ ખરું, પણ ભગવદ નામ સ્મરણ કરવાનું એને એ જ એક જ કામમાં બધાને પરોવવાના. હાથને પણ એમાં જ પરોવો. જો બધી જ ઇન્દ્રિયો એ ભગવદ કાર્યની અંદર પરોવાશે ને, એટલે આપોઆપ મનને પણ એમાં જોડે જોડાવવું જ પડશે. અને બધાય જો એની અંદર જોડાય અભ્યાસ કરવો પડશે. પણ આંખ ક્યાંક હોય, કાન ક્યાં હોય, જીભ કંઈક બોલતી હોય, મન કંઈક કરતે અને હાથ કંઈક, તો ત્યાં આગળ એકાગ્રતા નથી. અને એના પરિણામે આપણે આપણા કાર્યની અંદર સફળ થતા નથી. તો ભગવદ્ કાર્યમાં સફળ થવા માટે જ્યારે પણ બેસો ત્યારે આંખ, નાક, કાન, જીભ, હાથ, પગ બધા જ એમાં પરોવવા જોઈએ. એની સાથે સાથે મન પણ એમાં પરોવાયેલું રહે તો અનુભૂતિ થશે, સાક્ષાત્કાર થશે. અને એ રીતે જ ધીરે ધીરે અભ્યાસ કરીશું. જેમ પહેલામાં ગયા, બીજામાં, પાંચમામાં એસએસસી થયા, બોર્ડ બહાર નીકળ્યા, કોલેજ થયા, પીએચડી થયા, ત્યારે એક ડિગ્રી મળે, એમ આ બધું જ ભેગું કરતાં કરતાં, બધી જ ઇન્દ્રિયોને એક કરતાં કરતાં ત્યાં સુધી પહોંચીશું. એટલે એ બધાની સાથે રાખી અને કહ્યું કે હે વિશ્વેશ, બીતે સકલ કલેશ. ઇન્દ્રિયોના બધા જ ક્લેશ, બધી જ પ્રવૃત્તિઓ એને પાછી વાળીને, પાછું વાળીને, ખામે ખાળ જોરે, એટલે સ્થળ ઉપર એને સ્થિર કરજો. ક્યાં ગાડી? પોતાનામાં. અને એ રીતે બીતે સકળ કલેશ, બધા જ ક્લેશ મારા મનની અંદરથી મટી ગયા. તુલસીજીએ પણ કહ્યું અને મા ભવાનીએ પણ કહ્યું, ક્યારે? એકાગ્ર થઈને કથાનું, સત્સંગનું શ્રવણ કર્યું ત્યારે.